હવે આગળ ચાલીએ છીએ. પ્રતર્દનઃ, વિનાશ કરનાર. મનુષ્યના અહંકારનો સંપૂર્ણપણે વિનાશ, એ જ ભગવત તત્વનો ઉદય. ભગવાનનું જે સંહારક સ્વરૂપ અહીં વર્ણવવામાં આવ્યું છે, તે માયાવી પ્રવૃત્તિઓનો નાશ કરે છે અને ભગવત ચેતનાના નવસર્જનનું દર્શન કરાવવા માટે છે. પ્રતરતાના વિનાશ, વિનાશ એટલે બીજા કોઈનો વિનાશ નહીં, પણ જે દુર્વૃત્તિઓ છે, ભ્રાંતિઓ છે, એનો નાશ કરવા માટે છે. દરેક રાત્રિનો અંત એ જ દિવસનો ઉદય સૂચવે છે. ઈચ્છાઓનો નાશ એ જ ભગવાનનો પ્રવેશ સૂચવે છે. એ જ રીતે આ પ્રતરણ નામમાં પણ પ્રતારણતાનો, એટલે એમાંથી બહાર કાઢી લેવાનો, ઉદ્ધાર કરવાનો એ અર્થ થાય છે અને પ્રભુત્વનો આવિર્ભાવ થાય છે. પ્રભુતઃ, ઉત્કૃષ્ટ રૂપે જન્મ લેનાર. સામાન્ય રીતે અવિદ્યાના કારણથી જન્મ લેનાર પ્રાણી એ ભૂત છે, પરંતુ ભગવત ચેતનામાં જેનો નવો જન્મ થાય છે, કે વિદ્યાના ક્ષેત્રમાં જેના નેત્રો ખુલે છે, તે પ્રભુત છે. જ્ઞાન, ઐશ્વર્ય વગેરે ગુણોથી યુક્ત હોવાને કારણે ભગવાનને અહીંયા આગાડી પ્રભુત કહેવામાં આવ્યા છે. વિશેષ પ્રકારનો જન્મ લેનાર છે, અવતાર લેનાર છે, ઉત્કૃષ્ટ રૂપથી. જ્યારે સાધકના અંતરમાં માયા અને મોહનો નાશ થાય છે, ત્યારે જ એને ભગવદ્ ગુણોનો અનુભવ અને એના દર્શન થાય છે. ત્રિકકુભધા, ત્રણેય કકુભો, એટલે જેને આપણે ખૂંદ કહીએ છીએ, તે ત્રણેય ખૂંદ એટલે કે દિશાઓના આશ્રય સ્થાન. જીવની ત્રણ દિશામાં ગતિ થાય છે, જીવની ત્રણ દિશામાં ગતિ થાય છે. એક નીચી એટલે કે અધોગતિ, બીજી મધ્યમ એટલે મનુષ્યોની, અને ત્રીજી ઉચ્ચ એટલે કે દેવીઓની. આ ત્રણેય ગતિમાં કર્માનુસાર જીવની આવન જાવન, જન્મ મરણ થાય છે. અને આ ત્રણેય દિશાઓની સ્થિતિમાં એટલે કે દિશાઓમાં થતી ગતિઓ એ સ્વતંત્ર નથી, પણ એ ભગવાનને આશ્રય જ રહેલી છે. અહીં ભગવાનનું સ્વરૂપ કર્મના સ્વામી અને કર્મના ફળદાતા તરીકે વર્ણવામાં આવ્યું છે, જેને ત્રિકકુભધામ કહેવામાં આવ્યું છે. અને ત્રિકકુભધામ સ્વરૂપનું દર્શન અહીંયા થાય છે. એ કોઈ પણ દિશામાં નિશ્ચિત અને નિર્ભય રહે છે. બધી જ દિશાઓ અને બધી જ દશાઓ એના માટે મંગલમય છે. આ ત્રણેય ગતિઓ એને ત્રણ ગુણ સાથે સંબંધ ધરાવે છે. સત્વગુણ ઉર્ધ્વગામી છે, રજોગુણ મધ્યમાં ગુમાવે છે, અને તમોગુણ અધોગુણી છે, અધોગામી છે. મનુષ્યનું ચિત્ત આ ત્રણેય ગુણો વચ્ચે રખડ્યા કરે છે, આટા માર્યા કરે છે, આવજા કરે છે. એ પ્રમાણે એના ચિત્તની ગતિ પણ આગી પાછી ઊંચી નીચી થયા કરે છે. એવી રીતે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં મનુષ્યનું વિચરણ થયા કરે છે. આ ત્રણ ગુણ અને ત્રણ અવસ્થા વચ્ચે ગાઢ સંબંધ છે. જાગ્રત અવસ્થામાં હું અને જગત વચ્ચે સ્પષ્ટ ભેદ દેખાય છે. બહારના આઘાત પ્રત્યાઘાતથી ચિત્તની અવસ્થા બદલાય છે. સ્વપ્ન અવસ્થામાં બહારનું જગત રહેતું જ નથી, પણ માનસિક જગત ઉભું થતું હોય છે અને તેનો સર્જક હું પોતે છું, જીવ. સુષુપ્તિમાં આ બંને જગત લય પામે છે અને કેવળ હું એકલો જ એમાં રહે છે, સાક્ષી તરીકે. મનુષ્યની આ ત્રિકકુભ એટલે કે જવા આવવાની ત્રણ દિશાઓ એ ત્રણેય જગતના નિવાસસ્થાન, નિયામક, એક પરમાત્મા જ છે એવો અનુભવ થાય છે. યોગશાસ્ત્રમાં પણ એને વિચારાનુગત અને આનંદાનુગત કહે છે. સમાધિનો અનુભવ થાય છે ત્યાં. વિતર્ક એટલે કે સ્થૂલ વસ્તુઓ પર ચિત્ત એકાગ્ર કરતા એ વસ્તુની આત્મભાવે અનુભૂતિ થાય છે. વિચાર અનુગત એટલે કે એ જ રીતે સૂક્ષ્મ વસ્તુનો અનુભવ થાય છે, અને તે આનંદાનુગત એટલે વિતર્ક અને વિચારથી પર કેવળ આનંદની અનુભૂતિ કરાવે છે. પવિત્ર જે પાપરહિત છે, શુદ્ધ છે, પાવન છે, પરમાત્માના પ્રકાશ સ્વરૂપ, પરમાત્મા પ્રકાશ સ્વરૂપ છે, એમાં અંધકાર કે અજ્ઞાનનો અંશ સહેજ પણ નથી. ભગવાન તો જ્ઞાનનો પુંજ છે, ભંડાર છે, ત્યાં અજ્ઞાનનો અંશ કે અંધકાર કેવી રીતે હોઈ શકે? એટલે ભગવાનનામાં મલિનતાનો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી. ભગવાન પવિત્ર છે, પાવન છે, પાપ રહિત અને શુદ્ધ છે. પરમાત્મા પવિત્રતાનું જ સ્વરૂપ છે, એટલું જ નહીં પણ એનું સ્મરણ, મનન, ધ્યાન, ઉપાસના પણ પવિત્ર કરનાર છે, પાવનકારી. ભગવાને ગીતામાં કહ્યું છે, જ્ઞાન જેવું બીજું કોઈ પવિત્ર કશું છે જ નહીં, નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય છે ત્યારે આવા આત્મજ્ઞાનનો આવિર્ભાવ થાય છે. ભગવાને જ કહ્યું છે ગીતામાં તેમ, એ જ્ઞાનનો પાયો શ્રદ્ધા, તત્પરતા અને ઇન્દ્રિય સંયમ છે. આવા ભક્તનું હૃદય ભગવાનનું નિવાસસ્થાન બની જાય છે અને એનો સત્સંગ પણ પાવનકારી બને છે. મંગલમ પરમમ, પરમ મંગલ, સર્વોત્તમ, જેને કહ્યું છે મંગલાનામ ચકરતારો, જે મંગલનું કરવા વાળા છે એ. મંગલ ભવન અમંગલહારી, જે અમંગલને દૂર કરનાર અને પરમ મંગલ કરનાર છે તે સર્વોત્તમ મંગલ, મંગલમ પરમ. ભગવાનનું એક નામ છે મંગલાયતનમ, મંગલાયતનો હરિ, જે પરમ કલ્યાણનું એટલે સફળતાનું નિવાસ સ્થાન છે. ભગવાન એને મંગલમ ભગવાન વિષ્ણુ કહ્યું એટલે બધું જ સફળ થાય, બધું કલ્યાણકારી બને, કોઈ વિઘ્ન ન આવે, એટલે ભગવાન સ્વયં મંગલનું નિવાસ સ્થાન છે. આદિ, મધ્ય અને અંતમાં સંપૂર્ણપણે મંગલરૂપ પરમાત્મા છે. કોઈ પણ કાર્યની અંદર સફળતા મળે તો હાશ મંગલ થઈ. કોઈ પણ પ્રસંગ લઈને બેઠા છે તો આપણે એને માંગલિક પ્રસંગ કહીએ છીએ, મંગલ કલ્યાણ, કેમ કે સર્વોત્તમ કલ્યાણવાર મંગલ છે. તો જીવનનું સર્વોત્તમ મંગલ એ જ છે કે જેમાં દરેક વ્યક્તિનું દરેક સ્થળમાં અને દરેક કાળમાં કલ્યાણ રહેલું છે, પરમ કલ્યાણ, એટલે એની સફળતા. પરમાત્માનું નામ શ્રવણ કરવાથી માંડીને સાક્ષાત્કાર સુધીની બધી જ ક્રિયામાં માંગલ્યની વર્ષા થયા કરે છે. કેટલી